અને બે વર્ષ પછી એમ થયું કે પારુલ ને સ્વપ્ન આવ્યું અને જુઓ તે નદી ની પાસે ઉભો હતો અને જુઓ સુંદર તથા પુરુષ તેવી સાત ગાય નદી માંથી નીકળીને સરકટ ના ભીડ માં ચડી અને જુઓ તેઓની પછવાડે કદરૂપી તથા સુકાઈ ગયેલી બીજી સાત ગાય નદી માંથી નીકળીને નદીને કાંઠે પેલી ગાયોની પાસે ઉભી રહી અને કદરૂપી તથા સુકાઈ ગયેલી ગાયો તે સાત સુંદર તથા પૃષ્ઠ ગાયોને ગળી ગઈ. એટલામાં ફારૂન જાગી ઉઠ્યો અને તે ઊંઘી ગયો. તેને બીજું સ્વપ્ન આવ્યું અને જુઓ એક સાંઠા તથા સાંઠા ઉપર દાણાએ ભરેલા તથા સારા એવા સાત કણસ લાવ્યા અને જુઓ તેઓની પછવાડે હલકા તથા પૂર્વના વાયુથી ચીમડાયેલા એવા સાત કણસ લાવ્યા અને હલકા કણસ લાપેલા સાત પાકા તથા ભરેલા કણસલાને ગળી ગયા અને ફારૂન જાગી ઉઠ્યો. તું જુઓ એ તો સ્વપ્ન હતું અને સવારે એમ થયું કે તેનું મન ગભરાયું અને તેને મિશનના સર્વ શાસ્ત્રીઓને તથા ત્યાંના સર્વ જ્ઞાનીઓને તેડાવ્યા અને ફારૂને તેઓને પોતાના સ્વપ્નો કહી સંભળાવ્યા. પણ તેઓમાંનો કોઈ પણ ફારૂનને તેના સ્વપ્નનો અર્થ કહી શક્યો નહીં. પણ મુખ્ય પાત્ર વાહકે ફારૂનને કહ્યું કે આજ મને મારો અપરાધ યાદ આવે છે. ફારૂનને પોતાના દાસો ઉપર ક્રોધ ચડ્યો હતો ને મને તથા મુખ્ય ભઠિયારાને તુરંગમાં એટલે કે પહેરેગીરોના ઉપરીના ઘરમાં કેદ કર્યા હતા ને એક જ રાત્રે અમને સ્વપ્ન આવ્યું. દરેકને પોતાના સ્વપ્નના અર્થ પ્રમાણે સ્વપ્ન આવ્યું અને એક હિબ્રુ જુવાન જે પહેરેગીરોનો ઉપરીનો દાસ હતો તે ત્યાં અમારી સાથે હતો. તેને અમે કહ્યું ને તેણે અમારા સ્વપ્નનો અર્થ કહી બતાવ્યો. દરેકને પોતાના સ્વપ્ન પ્રમાણે તેણે અર્થ કરી બતાવ્યો અને એમ થયું કે તેણે અમને જે અર્થ કહ્યો તે પ્રમાણે જ થયું. તેણે મને મારી પદવી પર પાછો ઠરાવ્યો અને તેણે તેને ફાંસી દીધી અને ફારૂને માણસો મોકલીને યુસફને તેડાવ્યો અને તેઓ તેને તુરંગમાંથી ઉતાવળે કાઢી લાવ્યા અને તેણે હજામત કરીને પોતાના લુગડા બદલ્યા ને ફારૂનની હજુરમાં આવ્યો ને ફારૂને યુસફને કહ્યું કે મને સ્વપ્ન આવ્યું છે પણ તેનો અર્થ કરનાર કોઈ નથી અને મેં તારા વિશે સાંભળ્યું છે કે તું સ્વપ્ન સાંભળીને તેનો અર્થ કરી શકે એવો છે. યુસફે ફારૂનને ઉત્તર આપ્યો, હું તો નહીં પણ દેવ ફારૂનને શાંતિકારક ઉત્તર આપશે. ને ફારૂને યુસફને કહ્યું, જુઓ હું તમારા સ્વપ્નમાં નદીને કાંઠે ઉભો હતો અને જુઓ પૃષ્ઠ તથા સુંદર એવી સાત ગાય નદીમાંથી નીકળીને સરકટના બીડમાં ચરતી હતી અને જુઓ તેઓની પછવાડે નબળી તથા બહુ કદરૂપી તથા સુકાઈ ગયેલી બીજી સાત ગાય નીકળી નથી એવી કે તેમના જેવી કદરૂપી ગાય મેં આખા મિસર દેશમાં કદી દીઠી નહોતી અને તે દુબળી તથા કદરૂપી ગાયો પેલી સાત પૃષ્ઠ ગાયોને ગળી ગઈ અને તેઓ તેઓને ગળી ગઈ તો પણ તેઓ તેમને ગળી ગઈ હોય એવું જણાયું નહીં. પણ પહેલાની પેઠે તેઓ કદરૂપી રહી અને હું જાગી ઉઠ્યો અને મારા સ્વપ્નમાં મેં જોયું ને જુઓ એક સાંઠા ઉપર ભરાયેલા તથા સારા એવા સાત કણસલા નીકળ્યા અને જુઓ તેઓની પાછળ સુકાયેલા તથા હલકા તથા પૂર્વના પવનથી ચીમડાયેલા એવા સાત કણસલા નીકળ્યા અને તે હલકા કણસલા પેલા સાત સારા કણસલાને ગળી ગયા અને મેં જાદુગરોને એ કહ્યું પણ તેનો અર્થ મને કોઈ બતાવી શક્યો નહીં. ને યુસફે ફારૂનને કહ્યું કે ફારૂનનું સ્વપ્ન એક જ છે, દેવ જે કરવાનો છે તે તેણે ફારૂનને જણાવ્યું છે. પેલી સાત સારી ગાય સાત વર્ષ છે અને સાત સારા કણસલા સાત વર્ષ છે, સ્વપ્ન એક જ છે અને તેઓની પાછળ જે સુકાઈ ગયેલી તથા કદરૂપી ગાય નીકળી તે સાત વર્ષ છે અને દાણા વગરના તથા પૂર્વના વાયુથી ચીમડાયેલા સાત કણસલા તે દુકાળના સાત વર્ષ થશે. જે વાત મેં ફારૂનને કહી તે એ છે, દેવ જે કરવાનો છે તે તેણે ફારૂનને દેખાડ્યું છે. જો આખા મિસર દેશમાં ગણી પુષ્કળતાના સાત વર્ષ આવશે અને ત્યાર પછી દુકાળના સાત વર્ષ આવશે અને મિસર દેશમાં સર્વ પુષ્કળતા ભૂલી જવાશે અને દુકાળ દેશનો નાશ કરશે અને તે આવનાર દુકાળને લીધે દેશમાં પુષ્કળતા જણાશે નહીં કેમ કે તે બહુ ભારે થશે. અને ફારૂનને બે વાર સ્વપ્ન આવ્યું હતી એ માટે કે દેવ એ વાત નક્કી ઠરાવી છે અને દેવ તે થોડી જ વારમાં પૂરી કરશે. તે માટે હવે ફારૂને બુદ્ધિવંત તથા જ્ઞાની એવા એક માણસને શોધી કાઢીને તેને મિસર દેશ ઉપર ઠરાવવો. ફારૂને એમ કરવું ને દેશ ઉપર ઉપર ઠરાવવા અને પુષ્કળતાના સાત વર્ષ પર્યંત બે પાંચમો ભાગ લેવો અને જે સારા વર્ષ આવશે તેઓમાં તેઓ સગડો ખોરાક એકઠો કરે અને ફારોના હાથની છે નગરે નગર સગડો અનાજ ખોરાકને માટે એકઠો કરીને તેને રાખી મૂકે અને દુકાળના જે સાત વર્ષ મિસર દેશમાં આવશે તેમાં તે ખોરાક દેશને માટે સંગ્રહ થશે કે દુકાળથી દેશનો નાશ ન થાય અને એ વાત ફારોને તથા તેના સર્વ દાસોને સારી લાગી અને ફારોને તેના દાસોને કહું જેનામાં દેવનો આત્મા હોય એવો આના જેવો શું કોઈ માણસ આપણને મળે અને ફારોને યુસુફને કહું કે દેવે આ વર્ષ તને દેખાડ્યું છે આ સર્વ તને દેખાડ્યું છે તે માટે તારા જેવો બુદ્ધિમાન તથા જ્ઞાની બીજો કોઈ નથી તું મારા ઘરનો ઉપરી થા અને મારા સર્વ લોક તારી આજ્ઞા પ્રમાણે ચાલશે એકલા રાજ્યાસન ઉપર હું તારા કરતા મોટો હોઈશ અને ફારોને યુસુફને કહું કે જો મેં તને આખા મિસર દેશનો ઉપરી ઠરાવ્યો છે અને ફારોને પોતાના હાથને મુદ્રિકા કાઢીને યુસુફના હાથમાં ગાલી ને તેને મલમલના વસ્ત્ર પહેરાવ્યા ને તેના ગળામાં સોનાની સાંકળી ગાલી ને બીજા દરજ્જાના રથમાં તેને બેસાડ્યો અને ઘૂંટણ ટેકવો એવી તેની આગળ તેઓએ નેકી પોકારી અને તેણે તેના આખા મિસર દેશનો ઉપરી ઠરાવ્યો અને ફારોને યુસુફને કહ્યું હું ફારૂન છું ને આખા મિસર દેશમાં તારા કયા વિના કોઈ માણસ હાથ કે પગ ઉઠાવે નહીં અને ફારૂને યુસુફનું નામ સાફનાથ પાનેહા પાડ્યું અને ઓનના યાજક પોટીફેરાની દીકરી આસનાથ સાથે તેના લગ્ન કરાવ્યા અને યુસુફ મિસર દેશમાં ફરવા નીકળ્યો અને યુસુફ મિસરના રાજા ફારૂનની આગળ ઉભો રહ્યો ત્યારે તે 30 વર્ષનો હતો અને યુસુફ ફારૂનની હજુરમાંથી નીકળીને આખા મિસર દેશમાં ફર્યો અને પુષ્કળતાના 7 વર્ષમાં જમીનમાંથી ખોબડે ખોબા પાક્યું અને મિસર દેશમાં જે 7 વર્ષ થયા તેઓનું સઘળું અનાજ તેણે એકઠું કર્યું તે અનાજ નગરોમાં ભરી રાખ્યું અને દરેક નગરની આસપાસ જે ખેતરો હતા તેઓનું અનાજ તેણે તે જ નગરમાં ભરી રાખ્યું અને યુસુફે સમુદ્રની રેતી જેટલું અતિ ઘણું અન્ન સંગ્રહ્યું તે એટલે સુધી કે તેણે હિસાબ રાખવાનું પણ મૂકી દીધું કેમ કે તે બેસુમાર હતું અને દુકાળના વર્ષો આવ્યા અગાઉ યુસુફના 2 દીકરા જન્મ્યા કે જે તેને મનના યાજક પોટીફેરાની દીકરી આસનાથને ભેટે થયા ને યુસુફે જે દીકરાનું નામ મનાસા પાડ્યું કેમ કે તેણે કહ્યું કે દેવે મારા સર્વ કષ્ટ તથા મારા બાપના ઘરનું સર્વ મને વિસરાવી દીધું છે અને બીજાનું નામ તેણે અફ્રાઈમ પાડ્યું કેમ કે તેણે કહ્યું કે મારા દુઃખના દેશમાં દેવે મને સફળ કર્યો છે અને મિસર દેશમાં પુષ્કળતાના જે 7 વર્ષ આવ્યા હતા તે વીતી ગયા અને યુસુફના કયા પ્રમાણે દુકાળના 7 વર્ષ શરૂ થયા અને સર્વ દેશોમાં દુકાળ પડ્યો પણ આખા મિસર દેશમાં અન્ન હતું અને આખો મિસર દેશ ભૂખે મરવા લાગ્યો ત્યારે લોકે ફારૂનની આગળ ધાન્યને સારું કાલાવાલા કર્યા અને ફારૂને સર્વ મિસરીઓને કહ્યું કે યુસુફની પાસે જાઓ અને તે તમને કહે તે કરો અને આખા દેશ ઉપર દુકાળ પડ્યો ત્યારે યુસુફે સર્વ કોઠારો ઉગાડીને મિસરીઓને અનાજ વેચાતું આપ્યું અને મિસર દેશમાં તે દુકાળ બહુ વિકટ હતો અને સર્વ દેશોના લોકો મિસર દેશમાં યુસુફની પાસે અનાજ વેચાતું લેવાને આવતા હતા કેમ કે આખી પૃથ્વી પર દુકાળ ભારે હતો 42 ઉત્પત્તિ 42 ને યાકુબે જોયું કે મિસરમાં અનાજ છે ત્યારે યાકુબે તેના દીકરાઓને કહ્યું કે તમે એકબીજા સામે કેમ જોયા કરો છો ને તેણે કહ્યું કે જુઓ મેં સાંભળ્યું છે કે મિસરમાં અનાજ છે ત્યાં જાઓ અને ત્યાંથી આપણે સારું વેચાતું લાવો કે આપણે જીવતા રહીએ ને મરી જઈએ નહીં ને યુસુફના 10 ભાઈઓ અનાજ વેચાતું લેવાના માટે મિસરમાં ગયા પણ યુસુફના ભાઈ બિન્યામિનને તેના ભાઈઓની સાથે યાકુબે મોકલ્યો ને કેમ કે તેણે કહ્યું કે રોખે ને તેના ઉપર કઈ વિઘ્ન આવી પડે ને ઇસ્રાયલના દીકરા બીજા લોકોની સાથે વેચાતું લેવાને આવ્યા કેમ કે કનાન દેશમાં પણ દુકાળ હતો અને તે દેશનો અધિપતિ યુસુફ હતો તે દેશના સર્વ લોકોને અનાજ વેચાતું આપનાર તે જ હતો અને યુસુફના ભાઈઓ આવ્યા ને તેઓએ વોય લગી માથા નમાવીને તેને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા ને યુસુફે પોતાના ભાઈઓને જોઈને તેઓને ઓળખ્યા પણ તે પારકાની પેઠે તેઓની સાથે વર્ત્યો ને તેઓની સાથે કઠોરતાથી વાત કરીને તેઓને પૂછ્યું કે તમે ક્યાંથી આવ્યા અને તેઓએ તેને કહ્યું કે કનાન દેશ તેના જ વિચારતું લેવાને અમે આવ્યા છે યુસુફે તેના ભાઈઓને ઓળખ્યા પણ તેઓએ તેને ઓળખ્યો નહીં, ને યુસુફ ને તેઓ વિશે જે સ્વપ્ન આવ્યું તે તેને સાંભળી આવ્યા. ને તેને તેઓને કહ્યું કે તમે જાસૂસ છો, દેશનું નાગાપણું જોવા ને તમે આવ્યા છો. અને તેઓએ તેને કહ્યું, સાહેબ એમ નહીં, પણ અનાજ વેચાતું લેવા ને તારા દાસ આવ્યા છે. અમે સર્વ એક માણસના દીકરા છે, અમે સાચા માણસ છે, તારા દાસો જાસૂસ નથી. અને તેણે તેઓને કહ્યું, એમ નહીં, પણ દેશનું નાગાપણું જોવા ને તમે આવ્યા છો. અને તેઓ બોલ્યા, તારા દાસનો 12 ભાઈ છે, કનાન દેશના એક માણસના દીકરા છે. અને જુઓ, નાનો ભાઈ આજ અમારા બાપની પાસે છે, ને એકનો તો પત્તો નથી. અને યુસુફે તેઓને કહ્યું કે જેમ મેં તમને કહ્યું કે તમે જાસૂસ છો તેમ જ છે, અને આથી તમારી પરીક્ષા કરવામાં આવશે. ફારોના જીવના સમ કે તમારો નાનો ભાઈ અહીં આવ્યા વિના તમે અહીંથી જવા પામશો નહીં. તમે તમારામાંથી એકને મોકલો ને તે તમારા ભાઈને લઈ આવે, પણ તમને કેદમાં રાખવામાં આવશે, ને તમારી વાતની પરીક્ષા થશે કે તમારામાં સત્ય છે કે નહીં. નહીં તો ફારોના જીવના સમ ખાઈને કહું છું કે તમે જાસૂસ જ છો. ને 3 દાડા લગી તેણે તેઓને તુરંગમાં રાખ્યા. ને 3 દાડે યુસુફે તેઓને કહ્યું કે તમે આમ કરો ને જીવતા રહો, કેમ કે હું દિવસી ભીવ છું. જો તમે સાચા માણસ હો તો તમારામાંનો એક ભાઈ કેદખાનામાં રહે અને બાકી ના જાઓ, ને તમારા ઘરના દુકાળને સારું અનાજ લેતા જાઓ, ને તમારા નાના ભાઈને મારી પાસે લેતા આવો. તે પછી તમારી વાત સાચી ઠરશે ને તમે નહીં મરશો. અને તેઓએ એમ કર્યું. અને તેઓએ માહોમાએ કહ્યું, ખરેખર આપણે આપણા ભાઈ વિશે અપરાધી છે, કેમ કે જયારે તેને કાલાવાલા કર્યા ને આપણે તેના જીવનું દુઃખ જોયું ત્યારે આપણે તેનું સાંભળ્યું નહીં, તે માટે આ સંકટ આપણા પર આવી પડ્યું છે. અને રૂબેને તેઓને ઉત્તર દીધો, શું મેં તમને નહોતું કહ્યું કે આ છોકરા સંબંધી તમે પાપ ન કરો? પણ તમે માન્યું નહીં, તેથી હવે જુઓ તેના રક્તનો બદલો લેવામાં આવે છે. ને યુસુફ તેઓની વાત સમજે છે તે તેઓ જાણતા નહોતા, કેમ કે તેઓ વચ્ચે દુભાષ્યો હતો. અને તેઓની પાસેથી જઈને રડ્યો. અને તેઓની પાસે પાછા આવીને તેણે તેઓની સાથે વાત કરી, અને તેઓમાંથી સિમિયોનને લઈને તેઓના દેખતા તેને બાંધ્યો. અને તેઓની ગોળોમાં અનાજ ભરવાની તથા પ્રત્યેક માણસનું નાણું તેની ગુણમાં પાછું મૂકવાની તથા તેઓને રસ્તાને માટે સીધું આપવાની યુસુફે આજ્ઞા આપી. અને તેઓને સારું એ પ્રમાણે કરવામાં આવ્યું. અને તેઓ પોતાના ગઢેડા પર અનાજ લાદીને ત્યાંથી નીકળ્યા. અને ઉતારામાં તેઓમાંના એકે પોતાના ગઢેડા અને દાણા ખવડાવવાને પોતાની ગુણ છોડી. ત્યારે તેણે પોતાનું નાણું દીઠું, કેમ કે જુઓ તે તો તેની ગુણના મુખમાં હતું. અને તેણે પોતાના ભાઈઓને કહ્યું કે મારું નાણું મને પાછું મળ્યું છે, અને જુઓ તે મારી ગુણમાં છે. અને તેઓ મનમાં ગભરાયા, અને તેઓ થરથરતા માવામાં બોલ્યા, દેવે આપણને આ શું કર્યું છે? અને તેઓ કનાન દેશમાં પોતાના બાપ યાકુબની પાસે આવ્યા. અને તેઓને જે જે વીત્યું હતું તે સર્વની ખબર તેને આપીને કહ્યું કે જે માણસ તે દેશનો ધણી છે તેણે અમને કઠોર વેણ કહ્યા ને અમને દેશના જાસૂસ ગણ્યા. અને અમે તેને કહ્યું કે અમે સાચા માણસ છીએ, અમે જાસૂસ નથી, અમે 12 ભાઈઓ, અમારા બાપના દીકરા છે, એકનો તો પત્તો નથી, ને નાનો અમારા બાપની પાસે હાલ કનાન દેશમાં છે. અને તે માણસે એટલે તે દેશના ધણી અમને કહ્યું કે તેથી હું જાણીશ કે તમે સાચા માણસ છો, એટલે તમારા એક ભાઈને મારી પાસે રહેવા દો, ને બાકીના તમારા ઘરના દુકાળને સારો અનાજ લઈને જાઓ, ને તમારા નાના ભાઈને મારી પાસે લેતા આવો. ત્યારે તમે જાસૂસ નથી પણ સાચા માણસ છો એમ હું જાણીશ, અને હું તમારો ભાઈ તમને પાછો સોંપીશ, ને તમે આ દેશમાં વેપાર કરશો. અને એમ થયું કે તેઓ પોતપોતાની ગુણો ખાલી કરતા હતા ત્યારે જુઓ પ્રત્યેક માણસના નાણાંની થેલી તેની ગુણમાં માલુમ પડી. અને તેઓ તથા તેઓનો બાપ તેઓના નાણાંની થેલીઓ જોઈને બીધા. અને તેઓના બાપ યાકુબે તેઓને કહ્યું કે તમે મને પુત્રહીન કર્યો છે, યુસુફ નથી ને સિમિયોન પણ નથી, ને વળી બિન્યામિનને લઈ જાઓ છો, એ સર્વ મારે ઉલટું છે. અને રૂબેને તેના બાપને કહું તેને તારી પાસે પાછો ન લાવું તો મારા 2 દીકરાને મારી નાખશે, તેને મારા હાથમાં સોંપ ને હું તેને તારી પાસે પાછો લાવીશ. પણ તેણે કહું કે મારો દીકરો તમારી સાથે નહીં આવે, કેમ કે તેનો ભાઈ મરી ગયો છે ને તે એકલો રહ્યો છે, અને જે માર્ગે તમે જાઓ છો ત્યાં જો તેના પર વિઘ્ન આવી પડે તો તમે મારા પડ્યા શોખ ને મારે ગોરમાં ઉતારશો.
ઉત્પત્તિ 43 અને દેશમાં દુકાળ ભારે હતો અને એમ થયું કે તેઓ મિસરમાંથી જે અનાજ લાવ્યા હતા તે ખાઈ રહ્યા. ત્યારે તેઓના બાપે તેઓને કહ્યું કે તમે ફરીથી જઈને આપણે સારું થોડું અનાજ વેચાતું લાવો. અને યહુદાએ તેને કહ્યું કે તે માણસ તમને તાકીદ કરીને કહ્યું હતું કે જો તમારો ભાઈ તમારી સાથે નહીં હોય તો તમે મારું મુખ જોવા નહીં પામશો. જો તું અમારા ભાઈને અમારી સાથે મોકલે તો અમે જઈને તારે સારું અનાજ વેચાતું લાવીએ. જો તું તેને નહીં મોકલે તો અમે નહીં જઈએ, કેમ કે તે માણસે અમને કહ્યું છે કે તમારો ભાઈ તમારી સાથે નહીં આવે તો તમે મારું મુખ નહીં જોશો. અને ઈસરાયલે કહ્યું કે તમારો બીજો ભાઈ છે, એમ તે માણસને કહીને તમે મારું ભૂંડું કેમ કર્યું? અને તેઓએ કહ્યું આપણા વિશે તથા આપણા કુટુંબ વિશે તે માણસે પૂછપરછ કરી કે શું તમારો બાપ હજુ જીવે છે, તમારે બીજો કોઈ ભાઈ છે? અને તે વાત પ્રમાણે અમે તેનો ઉત્તર આપ્યો, અમે શું જાણીએ કે તેમને કહેશે કે તમારા ભાઈને અહીં લેતા આવો. અને યહુદાએ તેના બાપ ઇસરાયલને કહ્યું મારી સાથે છોકરાને મોકલ અને અમે ચાલી નીકળીએ કે અમે અને તું અને આપણા છોકરા જીવતા રહીએ ને મરી જઈએ નહીં. હું તેનો જામીન થાઉં છું, તું તેને મારી પાસેથી માગી લેજે. જો હું તારી પાસે તેને ન લાવું તો તે તારી આગળ રજૂ ન કરું તો તેનો દોષ સદા મારા પર રહો, કેમ કે જો અમે આટલા ખોટી થયા ન હોત તો ખચિત અમે અત્યાર સુધીમાં બીજી વાર પાછા જઈ આવ્યા હોત. અને તેઓના બાપ એસાવે તેઓને કહ્યું, ઇસરાયલે તેઓને કહ્યું ત્યારે એમ હોય તો આમ કરો, આ દેશના ઉત્તમ ફળ તમારા વાસણમાં લેતા જાઓ ને તે માણસને સારું ભેટ લઈ જાઓ, એટલે થોડો ગુગળ, થોડું મધ, થોડા તેજાના તથા બોર તથા પિસ્તા તથા બદામ અને બમણું નાણું તમારી સાથે લેતા જાઓ. તમારી ગુણોમાં મુખમાં જે નાણું પાછું આવ્યું છે તે ફરીથી તમારી સાથે લેતા જાઓ, કદાચ ભૂલ થઈ હશે. અને તમારા ભાઈને સાથે લઈને ઉઠો ને તે માણસ પાસે પાછા જાઓ અને સર્વસમર્થ દેવ તે માણસની દ્રષ્ટિમાં તમને કૃપા પમાડો કે તે તમારી સાથે તમારા બીજા ભાઈને તથા બિન્યામીનને મોકલી દે. જો હું નિસંતાન થાવ તો થાવ. અને તે માણસોએ તે ભેટ લીધી ને પોતાની સાથે બમણું નામ લીધું અને બિન્યામીનને સાથે લીધો અને ઉઠીને મિસ્તરમાં ગયા અને યુસફ આગળ આવી ઉભા રહ્યા. અને યુસફે તેઓની સાથે બિન્યામીનને દીધો ત્યારે તેણે પોતાના ઘરના કાર ભરીને કહ્યું આ માણસને ઘેર લઈ જા ને કંઈ કાપીને તૈયાર કર, કેમ કે આ માણસ તો બપોરે મારી સાથે જમશે. અને યુસફે જેમ કહ્યું તેમ તે માણસે કર્યું. એટલે તે માણસ યુસફને ઘેર તે માણસોને લઈ ગયો અને તેણે તે માણસોને યુસફને ઘેર આણ્યા. માટે તેઓ બીજાને બોલ્યા જે નાણું પહેલી વાર આપણી ગુણોમાં મૂકેલું હતું તેને લીધે તે આપણને માહી લાવ્યો છે કે તેને આપણી વિરુદ્ધ બહાનું જડે ને આપણા પર તે તૂટી પડે ને આપણને ગુલામ કરી લે તથા આપણા ગધેડા પણ લઈ લે. અને તેઓ યુસફના ઘરના કારભારી પાસે આવ્યા અને તેની સાથે ઘરના બારણા સાથે વાતચીત કરી અને કહ્યું ઓ અમારા ધણી, અમે ખરેખર અનાજ વેચાતું લેવાને વહેલ વહેલા આવ્યા હતા અને એમ થયું કે અમે ઉતારા આગળ આવ્યા ત્યારે અમે અમારી ગુણો ઉઘાડી તો જો હરેક માણસનું નાણું તેની ગુણના મુખમાં પૂરેપૂરું મૂકેલું હતું અને તે અમે અમારી સાથે પાછું લાવ્યા છીએ અને અનાજ વેચાતું લેવાને અમે અમારી સાથે બીજું નાણું લાવ્યા છીએ અને અમારી ગુણોમાં તે નાણું કોણે મૂક્યું એ અમે નથી જાણતા. અને તેણે કહ્યું તમે કુશળ રહો, તમે બિહોમાં તમારા તમારા બાપના દેવે તમારી ગુણોમાં તમને સંપત્તિ આપી છે, તમારા નાણાં મને પહોંચ્યા છે. અને તે તેઓની પાસે સિમિઓનને બહાર કાઢી લાવી અને તે માણસે યુસફના ઘરમાં તે માણસોને લાવીને તેમને પાણી આપ્યું ને તેઓએ પગ ભર્યા અને તેને તેઓના ગધેડા ને ચારો નીકળ્યો. અને યુસફ બપોરે આવ્યો તે અગાઉ તેઓએ ભેટ તૈયાર કરી, કેમ કે યુસફને ત્યાં અમારે જમવાનું છે એમ તેઓએ સાંભળ્યું હતું. અને યુસફ ઘેર આવ્યો ત્યારે તેઓના હાથમાં જે ભેટ હતી તે તેઓ તેની પાસે ઘરમાં લાવ્યા અને ભૂમિ લગી તેઓએ દંડવન પ્રણામ કર્યા. અને તેણે તેઓની ખબર અંતર પૂછીને કહ્યું, તમારો ઘરડો બાપ એટલે જેના વિશે તમે મને કહ્યું હતું તે શું તારી પેઠે છે? તે શું હજી જીવે છે? અને તે ઉત્તર દીધો, તારો દાસ અમારો બાપ કુશળ છે, તે હજી જીવે છે. અને તેઓએ નમીને દંડવન પ્રણામ કર્યા અને તેણે આંખો ઊંચી કરીને પોતાના ભાઈ બિન્યામીને એટલે પોતાની માના દીકરાને જોઈને કહું, તમારો નાનો ભાઈ જેના વિશે તમે કહ્યું હતું તે શું આ છે? અને તેણે કહ્યું કે મારા દીકરા, દેવ તારા પર કૃપા કરો. અને યુસફે ઉતાવળ કરી, કેમ કે તેના ભાઈને લીધે તેનું હૈયું ભરાઈ આવ્યું અને તેના રડવાનું ઠેકાણું શોધ્યું અને પોતાની ઓરડીમાં જઈને તે ત્યાં રડ્યો અને તે પોતાનું મુખ જોઈને બહાર આવ્યો અને દીબો સમાવીને કહ્યું, રોટલી પીસતો અને દાસોએ તેને સારું તથા તેઓને સારું તથા જે મિસ્ત્રીઓ તેની સાથે જમતા હતા તેઓને સારું જુદું જુદું પીસ્યું, કેમ કે હિબ્રુઓ સાથે મિસ્ત્રીઓ જમતા નથી, કેમ કે મિસ્ત્રીઓને તે ધિક્કાર પાત્ર લાગે છે. અને તેઓ તેની સામે વડો તેના જ્યેષ્ઠપણા પ્રમાણે તથા નાનો તેની વય પ્રમાણે બેઠા અને તેઓ માહોમાહે વિસ્મિત થયા. અને તેણે પોતાની આગળના વાનામાંથી લઈને તેઓની આગળ પીરસ્યા, પણ દરેકના ભાણા કરતા બિન્યામીનનું ભાણું 5 ગણું હતું અને તેઓએ પીધું ને તેની સાથે આનંદ કર્યો. 44મો અધ્યાય. અને તેણે પોતાના ઘરના કારભારીને આજ્ઞા આપી કે આ માણસોને ગુણમાં અનાજ ભર, જેટલું તેઓ લઈ જઈ શકે તેટલું ભર, ને હરેક માણસનું નાણું તેની ગુણના મુખમાં મૂક, અને મારું પ્યાલું એટલે રૂપાનું પ્યાલું નાનાની ગુણના મુખમાં તેના અનાજના નાણા સુધા મૂક. અને યુસફે જેમ કહ્યું તેમ તેણે કર્યું અને સવાર થતા જ બે માણસોને તેમના ગધેડા સુધા વિદાય કરવામાં આવ્યા. તેઓ શહેરમાંથી નીકળીને બહુ આગળ ગયા નહોતા, એટલામાં યુસફે તેના કારભારીને કહ્યું, ઉઠ ને તે માણસોની પાછળ દોડ ને તેઓને તું પકડી પાડ. ત્યારે કહે કે તમે ભલાને બદલે ભૂંડું કેમ વાળ્યું? જેમાંથી મારો ધણી પીવે છે ને જેથી તે સુકન જુએ છે તે શું આ નથી? આ તો તમે ભૂંડું કર્યું છે. અને તેણે પોતાને પકડી પાડીને તેઓને એમ જ કહ્યું. અને તેઓએ તેને કહ્યું, અમારા સાહેબ એવી વાત કેમ છે? એમ ન થાય કે તારા દાસ એવું કરે. જો જે નાણું અમને અમારી ગુણોના મુખમાંથી મળી આવ્યું તે કલાન દેશથી અમે તારી પાસે પાછું લાવ્યા તો તારા ધણીના ઘરમાંથી રૂપું કે સોનું અમે શું કરવા ચોરીએ? તારા દાસોમાં જેની પાસે તે જડે તે માર્યો જાય, અમે પણ અમારા ધણીના દાસ થઈએ. અને તેણે કહ્યું કે હવે તમે કહો છો તેમ થાય, જેની પાસેથી તે ચડે તે મારો દાસ થાય અને બાકીના નિરપરાધી થશો. અને તેઓ તરત જ પોતપોતાની ગુણ નીચે ઉતારી અને પ્રત્યેક પોતાની ગુણ ઉઘાડી અને તેને મોટાથી માડીને તે નાના સુધીની ઝડપી લીધી અને બિન્યામીનની ગુણમાંથી પ્યાલું ચડ્યું. અને તેઓએ તેમને વસ્ત્ર ફાડ્યા અને તેમના ગધેડા લાદ્યા અને તેઓ નગરમાં પાછા આવ્યા. અને યહુદા હતા તેના ભાઈઓ યુસફના ઘેર આવ્યા અને તે હજુ ત્યાં જ હતો અને તેઓ તેની આગળ ભૂમિ પર ઊંધા પડ્યા. અને યુસફે તેઓને કહ્યું કે આ તમે કેવું કામ કર્યું? શું તમે નથી જાણતા કે મારા જેવા માણસ સુકન જોઈ શકે છે? અને યહુદા બોલ્યો, મારા ધણીને અમે શું કહીએ, શું બોલીએ? અમે નિરપરાધી કેમ કરીને ઠરીએ? તારા દાસોના ભૂંડા કામ દેવે શોધી કાઢ્યા છે. જો અમે જેની પાસેથી પ્યાલું જડ્યું તે પણ મારા ધણીના દાસ છે. અને તેણે કહ્યું, એવું કરવું મારાથી દૂર થાવ, જે માણસની પાસેથી પ્યાલું જડ્યું તે મારો દાસ થશે, પણ તમે તો શાંતિએ તમારા બાપની પાસે જાઓ. અને યહુદાએ તેની પાસે આવીને કહ્યું, ઓ મારા ધણી, કૃપા કરીને તારા દાસને મારા ધણીના કાનમાં બે બોલ કહેવા દે કે તારા દાસ પર તારો રોષ ન ચડે, કેમ કે તું ફારુનના સરખો છે. મારા ધણીએ તેના દાસોને એમ પૂછ્યું હતું કે શું તમારે બાપ અથવા ભાઈ છે? અને અમે અમારા ધણીને કહું, અમારે ઘરડો બાપ છે ને તેના ઘડપણનો એક નાનો દીકરો છે અને તેનો ભાઈ મરી ગયો છે અને તે તેની માનો એકલો જ રહ્યો છે ને તેના બાપને તે વહાલો છે. અને તે તારા દાસોને કહ્યું હતું કે તેને હું જોઉં માટે તેને મારી પાસે લેતા આવો. અને અમે અમારા ધણીને કહ્યું હતું કે તે છોકરો તેના બાપને છોડી શકે એમ નથી, કેમ કે જો તે પોતાના બાપને મૂકીને જાય તો તેનો બાપ મરી જાય. અને તે તારા દાસોને કહ્યું હતું કે જો તમારો નાનો ભાઈ તમારી સાથે ના આવે તો તમે મારું મુખ ફરી નહીં જોશો. અને એમ થયું કે અમે તારા દાસ એટલે અમારા બાપની પાસે ગયા ત્યારે અમે તેને અમારા ધણીની વાતો કઈ સંભળાવી. અમારા બાપે કહ્યું કે તમે પાછા જઈને આપણે સારું થોડું અનાજ વેચાતું લાવો. અને અમે કહ્યું અમારાથી નહીં જવાય, જો અમારો નાનો ભાઈ અમારી સાથે આવે તો જ અમે જઈએ, કેમ કે અમારો નાનો ભાઈ અમારી સાથે ન હોય તો તે માણસનું મુખ અમે જોઈ શકીશું નહીં. અને તારા દાસે એટલે મારા બાપે અમને કહ્યું કે તમે જાણો છો કે મારી સ્ત્રીને બે પુત્ર થયા હતા અને તેઓ માનો એક મારી પાસેથી ગયો ને મેં કહ્યું કે તેને ખચિત કોઈ જાનવરે પાડી ખાવ્યો હશે અને ત્યાર પછી મેં તેને જોયો નથી. અને આને પણ જો મારા મુખ આગળથી તમે લઈ જાઓ ને તેને નુકસાન થાય તમે મારા પડિયાને શોકને મારે ગોરમાં ઉતારશો. તે માટે હવે તારા દાસની એટલે તારા બાપની પાસે હું જાઉં છું, છોકરો અમારી સાથે ન હોય તો આ છોકરાનો તેનો જીવ છે, તેથી એમ થશે કે જે ત્યારે જોશે કે છોકરો અમારી સાથે નથી ત્યારે તે મરી જશે અને તારા દાસો તારા દાસના એટલે અમારા બાપના પડ્યા શોકને મારે ઘોરમાં ઉતારશે, કેમ કે હું તારો દાસ મારા બાપની પાસે આ છોકરાનો જામીન થયો હતો અને મેં તેને કહ્યું હતું કે જો હું તેને તારી પાસે પાછો ન લાવું તો હું સર્વકાળ મારા બાપનો અપરાધી થાવ. અને હવે કૃપા કરીને આ છોકરાને બદલે તારા દાસને મારા ધણી પાસે દાસ થઈ રહેવા દે અને છોકરાને તેના ભાઈઓની પાસે પાછો જવા દે, કેમ કે જો તે છોકરો મારી સાથે ન હોય તો હું મારા બાપની પાસે સી રીતે જાઉં. રખેને જે દુઃખ મારા બાપ પર આવી પડે તે મારે જોવું પડે.
ઉત્પત્તિ 45. અને યુસફ પોતાની પાસે સારો ઉભરેલાવાની આગળ દીવો સ્વભાવી ન શક્યો. તેને મોઢેથી કહ્યું કે મારી આગળ પ્રત્યેક માણસ બહાર કાઢો. અને યુસફે તેના ભાઈઓને પોતાને ઓળખાવ્યો અને તેની પાસે ત્યારે તેની પાસે કોઈ નહોતું અને તે પોક મૂકીને રડ્યો. અને મિસર તથા ફારુના ઘરના સાંભળ્યું અને યુસફે તેના ભાઈઓને કહ્યું કે યુસફ છે, મારો બાપ શું હજી જીવે છે? અને તેના ભાઈઓ તેને ઉત્તર આપી ન શક્યા, કેમ કે તેઓ તેની આગળ કપરાઈ ગયા હતા. અને યુસફે તેના ભાઈઓને કહ્યું, કૃપા કરી મારી પાસે આવો. અને તેઓ પાસે આવ્યા અને તેને કહ્યું, હું તમારો ભાઈ યુસફ, જેને તમે મિસરમાં વેચી દીધો છો તે જ છું. હવે તમે મને વેચી દીધો એને લીધે તમે જિંદગી ન થાવ કે તમારા મનમાં બાળાપણ ન કરો, કેમ કે જાન બચાવવાને દેવે તમારી આગળ મને મોકલ્યો, કેમ કે 2 વર્ષથી આ દુકાળ છે અને હજી બીજા 5 વર્ષ સુધી ખેતી તથા કાપણી થશે નહીં. તે માટે પૃથ્વીમાં તમારા સંતાન રાખવાને તથા મોટા ઉતરથી તમારા જીવ બચાવવાને દેવે તમારી આગળ મને મોકલ્યો. તે માટે તમે તો નહીં પણ દેવે મને એ મોકલ્યો છે. અને તેણે મને ફારુના પિતા સમાન ને તેના આખા ઘરનો ધણી તથા આખા મિશનનો અધિપતિ કર્યો છે. તમે ઉતાવળથી મારા બાપની પાસે જાઓ ને તેને કહો કે તારો દીકરો યુસફ એમ કે છે, દેવે મને આખા મિશનનો ધણી કર્યો છે, મારી પાસે આવો, વિલંબ ન કર, અને તો કોશન દેશમાં રહીશ. તું ને તારા છોકરા ને તારા છોકરાના છોકરા તથા તારા મેઢા તથા તારા ઢોર તથા તારું સર્વસ્વ મારી નજીક રહેશો અને તું તથા તારું કુટુંબ તથા જે સર્વ તારા છે તે દરિદ્રી ન થાય માટે ત્યાં હું તારું પાલન પોષણ કરીશ. કેમ કે હજી દુકાળના બીજા 5 વર્ષ છે અને જુઓ તમારી આંખ તથા મારા ભાઈ બિન્યાબિન્ની આંખ જુએ છે કે મારું જ મુખ તમારી સાથે બોલે છે અને મિશ્રમાં મારો સર્વ મહિમા તથા જે સર્વ તમે દીધું છે તે મારા બાપને કહો અને મારા બાપને ઉતાવળથી લઈ આવો અને તે પોતાના ભાઈ બિન્યાબિનની કોઠે વળગીને રડ્યો અને બિન્યાબિન પણ તેની કોઠે વળગીને રડ્યો અને તેના સર્વ ભાઈઓને ચુંબન કર્યું ને તેઓને ભેટીને રડ્યો. પછી તેના ભાઈઓએ તેની સાથે વાતચીત કરી અને ફારૂનના ઘરમાં એ વાત સંભળાય કે યુસુફના ભાઈઓ આવ્યા છે એ વાત ફારૂને તથા તેના દાસોને સારી લાગી. ફારૂને યુસુફને કહ્યું, તું તારા ભાઈઓને કહે કે તમે આમ કરો, તમારા જાનવરો લાવીને કનાન દેશમાં ચાલ્યા જાઓ અને તમારા બાપને તથા તમારા કુટુંબને મારી પાસે લઈ આવો અને મિસર દેશના ઉત્તમ વાના હું તમને આપીશ, તે નિર્દેશની ઉત્કૃષ્ટ ચીજો તમે ખાશો. તે માટે હવે તને આ પ્રમાણે તારા ભાઈઓને કહેવાની આજ્ઞા છે, તમે આમ કરો, તમારા છોકરાઓને સારું, તમારી સ્ત્રીઓને સારું મિસર દેશથી ગાળા લેતા જાઓ અને તમે તમારા બાપને લઈ આવો. પછી તમારી મિલકતની ચિંતા ન કરો, કેમ કે આખા મિસર દેશમાં જે ઉત્તમ તે તમારું છે. અને ઈસરાયલ પુત્રોએ એમ કર્યું અને ફારૂનની આજ્ઞા પ્રમાણે યુસુફે તેઓને ગાળા આપ્યા એ માર્ગે સારું તેઓને સીધું પણ આપ્યું અને તેના દરેકને એક જોડ કપડા આપ્યા પણ બિન્યામિનને રૂપાના 300 નાણા તથા 5 જોડ કપડા આપ્યા અને તેને તેના બાપને સારું આ પ્રમાણે મોકલ્યું, મિસર દેશની ઉત્તમ વસ્તુઓથી લાદેલા 10 ગધેડા ને માર્ગને માટે તેના બાપને સારું અનાજ તથા રોટલી તથા ખોરાકથી લાદેલી 10 ગધેડો અને તેને તેના ભાઈઓને વિદાય કર્યા કે તેઓ ગયા અને તેને તેઓને કહ્યું કે જોજો માર્ગે લડી પડતા નહીં અને તેઓ મિસર માંથી નીકળીને કનાન દેશમાં તેમના બાપ યાકુબની પાસે આવ્યા અને તેઓ તેને કહ્યું, યુસુફ હજી જીવે છે અને આખા મિસર દેશનો અધિપતિ છે અને યાકુબ સ્તબ્ધ થઈ ગયો કેમ કે તેને તેઓની વાત માની નહીં અને યુસુફે તેઓને જે જે વાત કરી હતી તે સર્વ તેઓએ તેને કહી અને તેને કહેવા સારું યુસુફે જે ગાળા મોકલ્યા હતા તે જયારે તેના બાપ યાકુબે જોયા ત્યારે તે શુદ્ધિમાં આવ્યો અને ઈસરાયલે કહ્યું, બસ મારો દીકરો હજુ જીવે છે, મારા મરવા પહેલા હું જઈને તેને જોઈશ. ઈશ્વર પિતા તેના વાંચેલા તથા સાંભળેલા વચનોને આશીર્વાદિત.